आनंदमूर्ति श्री कृष्ण ततएव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदामाय पतवत भाव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रियाफलम सहजानंद गुरु भजे ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये मुक्तपतये आनंदपतये श्रीराजाधिराजाय नमो सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय नमो सर्व कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमो एकाकी वनवासी कंद फूल फलासी परम करुणा निधान बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो सदानंदा आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो अस्माकम् आदि गुरु हरिरूप निमग्न साधु सेवक परमदास मूर्ति श्री गोपालानंद स्वामी ने हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनि पंडित प्रवर नित्यानंद मुनि कविवर ब्रह्मानंद स्वामी ने वैरागी निष्कुलानंद मुनि ने प्रेमी प्रेमानंद मुनि ने धर्मी भायात्मानंद स्वामी त्यागी सदानंद स्वामी विवेकी आनंदानंद स्वामी ने च नमो नमो ग्रंथ लेखक आधारानंद मुनय ग्रंथ श्रोत्रु भक्तराज दादा खाचराय मम मोक्ष दात्र गुरुवर श्री राधारमण स्वामी सर्व प्रगट सद्गुरुभ्यः प्रगट सद्भ्यो हरिभक्तेभ्यश्च नमो विक्रम संवत 2073 आसो सुद दशमी दशहरा विजयादशमी शनिवार तारीख 30/9/2017 कुंडलधाम भजन हॉल वाला भक्तों आजे दशहरा रावण दहन प्रोग्राम ज्यां होय त्यां थाय छे पण बाहर रावण ने बाळे हूँ थाय माई काम क्रोध लोभ रूपी रावण अंदर छे ત્યાંથી એને બાળીએ તો શાંતિ થાય. વાલા ભક્તો, આજે દશેરાનો દિવસ દશમી તિથિ છે અને દસમું પૂર આપણે આવ્યા છીએ અને એનો સાર આજે આપણે ઘૂંટડે ઘૂંટડે પીવાનો છે. આપ જો આજ્ઞા આપો તો હું દસમા પૂરમાં પ્રવેશ કરું. શ્રી સ્વામિનારાયણ વિજય તીર્થરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ ઉર્ફે આધારાનંદ મુનિ કૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞમાં પૂર દસમાં આપણે પ્રવેશ કરીએ છીએ, જેના તરંગ 54 છે. મંગલાચરણ. શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હિ વાર ન પાર, શ્રવણ સો કરહિ જેહિ જન, તાકે ભાગ્ય અપાર. થોરે પુણ્ય નહીં હોત હે હરિચરિત્ર પર ભાવ, ચરિત્ર મે ભયે ભાવ જેહિ, ભાવ મે તેહિ ન આ. થોડા પુણ્ય ભગવાનના ચરિત્રમાં ભાવ થતો નથી, અને જો ચરિત્રમાં ભાવ થયો તો પછી એને સંસારમાં આવવાનું રહેતું નથી. આપ બધાને ભગવત ચરિત્રમાં ભાવ થયો છે, યકીન કરના હોગા કે આપકો ફિર કભી માયા મે આના નહીં હૈ. ઇસી જન્મ મે કાર્ય પૂરા, બસ આ દેહમાંના દુનિયામાં છીએ ત્યાં સુધી છીએ. આ દેહ અને દુનિયા મૂકીશું એટલે સીધા ભગવાનના ધામમાં, ભગવાનની સેવામાં, ભગવાનના આનંદમાં હમ મસ્ત હોંગે. નવમાપુરમાં શ્રીહરિ વિચરણ કરી કરીને પાછા આવ્યા ગઢડે, અને પછી ગઢડામાં જ રોકાયા છે. આ પ્રસંગે મુક્તાનંદ સ્વામી કહે છે, હે દાદા ખાચર, વિક્રમ સંવત 1884ના આશો સુધી દશમી એટલે કે દશેરાને દિવસ પ્રસન્ન થઈ શ્રીહરિએ મને ધર્માખ્યાન ગ્રંથ લખવાની આજ્ઞા કરી હતી. દેખો ક્યાં મિલાપ હુઆ. આજ ભી દશેરા હૈ ઓર કથા મેં ભી દશેરા કી બાત આઈ ઓર ગ્રંથ કા વક્તા મુક્તાનંદ સ્વામી ઉન્હી કી હી બાત ભગવાન શ્રીહરિએ એમને દશેરાને દિવસે ખાસ આજ્ઞા કરી હતી કે સ્વામી તમે ધર્માખ્યાન નામનો સુંદર ગ્રંથ લખો. તેથી મેં એ જ દિવસે એ ગ્રંથ લેખન કાર્યનો આરંભ કર્યો હતો. અને બ્રહ્માનંદ સ્વામીને શ્રીહરિએ આજ્ઞા કરી કે આપ ધર્મવંશ પ્રકાશ નામનો ગ્રંથ લખો, એટલે સ્વામીએ એ ગ્રંથ લખ્યો. શ્રીહરિએ કવિ નિષ્કળાનંદ સ્વામીને બોલાવ્યા હતા દાદા ખાચર, અને મહારાજે એમને એમ કહ્યું કે સ્વામી આપ ભક્ત ચિંતામણી નામનો અદ્ભુત ગ્રંથ લખો, અને તેથી અમે બધા એ ગ્રંથો લખ્યા. નિષ્કળાનંદ સ્વામીએ ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં રહી ભક્ત ચિંતામણી ગ્રંથ લખવાનો આરંભ કર્યો. આ ગ્રંથમાં કહેલા ચરિત્રો મોક્ષભાગી જીવો માટે નૌકા સમાન છે. ભક્ત ચિંતામણી નૌકા સમાન છે, અને એટલે તો તમે બધાએ કેટલા બધા એના પાઠ કર્યા હતા, અને આપણે એના ઉજવણામાં ભક્ત ચિંતામણી મહોત્સવ કર્યો તો એ કેમ ભૂલાય. એ આનંદ, એ પ્રેમ, એ કથા ને એ બધી મજા ને એ બધી ધમાલ કઈ ભૂલાય. ભક્ત ચિંતામણી ગ્રાઉન્ડ નામ પડી ગયું છે. ની વાત કરું છું. ભક્ત ચિંતામણી નૌકા સમાન છે. દાદા ખાચર, મુમુક્ષુ કોને કહેવાય બોલો? મુમુક્ષુ કહેવાય કોને? ઓલ્યાને, ઓલ્યાને, આને, મને, તમને? તો મુમુક્ષુ જીવ એને જ જાણવો કે જે શ્રીહરિના ચરિત્ર સિવાય બીજામાં હેત કરે જ નહીં. મેજર કીજીએ સબકો, ખુદ સબ ખુદ કો મેજર કીજીએ. પત્તાને તપાસી લેવા એમ આપણે મુમુક્ષુ થયા છીએ કે નહીં. પછી એક વાક્ય ઉમેરી દીધું, એ જ મોક્ષ ભાગી થાય છે. એ જ કોણ? કે જે ભગવાનના ચરિત્ર સિવાય બીજામાં હેત કરે નહીં, એ જ મુમુક્ષુ પણ એ જ છે અને મોક્ષ પણ એને જ મળે છે. બાકીનાને એકાદો ધક્કો થાય, તૈયારી રાખવી, આંટો ફેરો મારવાની માયામાં એકાદો. ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કથા સંભળાવે છે, એમાં ગ્રંથકાર આધારાનંદ મુનિ સત્સંગનો મહિમા કહે છે કે ભગવાન સિવાયનું જે અનંત બ્રહ્માંડોનું સુખ છે તે પણ જ્યારે અસાર દેખાય, તુચ્છ દેખાય, ત્યારે એવા ભગતના અંતકરણની વૃત્તિ અહોનિશ ભગવાનના સ્વરૂપમાં એક તાર રહે છે, એક તાર. પછી એની વૃત્તિ ક્યાંય ભગવાનને મૂકીને જાતી નથી, પણ ભગવાન સિવાયનું બધું તુચ્છ અને ખોટું ફિક્કું લાગે ત્યારે, ત્યારે એ પહેલા નહીં. સંસાર સાચો મનાય છે, સંસારનું સુખ સાચું મનાય છે, એમાં રસ બહુ પડે છે, જેમ છે એમ ભગવાનમાં દ્રષ્ટિ પહોંચી નથી, ભગવાનનો કોઈ અનુભવ આનંદ એણે માન્યો નથી, એટલે સંસારના લોભામણા જે કાંઈ પદાર્થો દ્રશ્યો સુખો છે એમાં જીવ તણાઈ જાય અને ભગવાન ભૂલી જાય. એની કાંઈ અહોનિશ ભગવાનના સ્વરૂપમાં એકતાર વૃત્તિ રહે નહીં. પણ જેને એવું કાંઈક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને એની એને એવી દ્રઢતા થઈ ગઈ છે અને કદી એને એમાં કોઈ શંકા જ થતી નથી, તો એ માણસ ભગવાનમાં એક તાર આપોઆપ જોડાયેલો રહે. જોડાવું પડતું નથી, એમાં મહેનત કરવી પડતી નથી, એની મેળે મેળે એ અખંડ ભગવાનમાં જોડાયેલો રહે. ભગવાનને ભૂલવા ચાહે તો પણ ભૂલી શકે નહીં. આ જગતમાં ઘણા લોકોને કોઈકમાં એવું હેત થઈ જાય છે, પછી એને જેમ જેમ ભૂલવા કરે એમ એમ એને વધારે હામર્યા કરે. જિસે હમ ભૂલના ચાહે વો અક્સર યાદ આતે હૈ. જેમ જેમ ભૂલવા કરો એમ એમ યાદ આવે, આને કહેવાય પ્રેમ. થાય છે એવું? એવું થાય છે. એવું થઈ જવું પડે. હવે ધોળા થઈ ગયા, અબ તો એસા હો જાના ચાહીએ, ન જાને કબ આયુષ્ય પૂરી હો જાય, અબ વિલંબ નહીં કરના ચાહીએ. બહોત દેર હો ચુકી હૈ, અબ જ્યાદા દેર કી કોઈ જરૂરત હી નહીં હૈ. ક્યું હમ આરામ સે સોયે હુએ હૈ માયા મેં, અબ જાગના હોગા. હવે તો સાગર ગ્રંથની કથા પૂરા થવાને આરે આવી અને કાર્તિક શુદ્ધ હાત્યમે સાગર સાર જ્ઞાન યજ્ઞ પૂરો થઈ જાય, પણ આપણી જગત તરફની આસક્તિ પૂરી થઈ જાય? હજી તો ભગવાન ભૂલાડે છે એ જ ને. કલાકોના કલાક આપણે બીજી ત્રીજી વાતમાં રસ્તરબતર થઈ જઈએ છીએ અને ભગવાનને હાવ ભૂલી ગયેલા હોઈએ છીએ. આમ જરાક રિવાઇન્ડ થઈને પોતાના ભૂતકાળ ઉપર દ્રષ્ટિ કરે તો ખબર પડે કે આ એક કલાકથી તો ભગવાનની મને કોઈ સ્મૃતિ નહોતી, હું આમાં પડી ગયો તો આમાં પડી ગયો તો. હરી બિન દેખત અસાર અનંત બ્રહ્માંડ કો સુખ જે હી વૃત્તિ રહત એક તાર અહો નિશ શ્રી હરિ મે તેહી. શું અદભુત વાત છે! ઘણાને તો સત્સંગ કરતા કરતા ભગવાન માંથી ને ભક્તો સંતો માંથી હેત ઓછું થઈ ગયું. પહેલા હતું એટલું ન રહ્યું. નાનપણમાં ને સત્સંગ થયો ત્યારે, પહેલા વહેલા નવા નવા જોડાણા ત્યારે, જે હેતના ઉમળકા ને ભાવ ને પ્રેમ ને ઉત્સાહ હતો એ માયલો ઘણાને આજ નથી રહ્યો. આટલા વર્ષે સત્સંગ કરતા કરતા શું કમાણા, શું કમાણા! સત્સંગ કરન કો ફલ હે ઇતનો, સત્સંગ કરન કો ફલ હે ઇતનો, હરિ હરિ જન સંગ નેહ હોય તિતનો, હરિ હરિ જન સંગ નેહ હોય તિતનો, હરિ કે જન સો કહાવત તે, સ્કીન ઉપર દેખાય ચોપાય. કોણ હરિનો ભગત ગણાય? હરિ કે જન સો કહાવત, કોણ? હરિવિન સત્ય ન દેખે તે. ભગવાન વિનાનું કાંઈ પણ એને સત્ય ન મનાય, બધું ખોટું દેખાય. શરીર, શરીરના સંબંધી, સંસાર, બધું વૃથા મિથ્યા મનાય. આને કહેવાય ભગવાનનો ભગત. મારે તમારા દાઢા ધોળા થઈ ગયા તો હજી પિંડ બ્રહ્માંડ સાચા લાગે છે. અને એટલે તો ભગવાનમાં આપણે પરિપૂર્ણ જોડાતા નથી. પિંડ બ્રહ્માંડમાં આપણી વૃત્તિઓ તણાયેલી રહે છે, તણાયેલી, ત્યાંથી નીકળતી નહીં, છૂટી થતી. હરિ કે જન સો કહાવત તેહી, હરિ કે જન સો કહાવત તેહી, હરિ વિન સત્ય ન દેખે જેહી, હરિ વિન સત્ય ન દેખે જેહી. સત્સંગ કરન સંગનેહ હોય તિતનો, હરિ હરિ જન સંગનેહ હોય તિતનો, હરિ કે જન સો કહાવત તેહી, હરિ કે જન સો કહાવત તેહી, હરિ વિન સત્ય ન દેખે જેહી, સત્ય ના દેખે જેહી. બીજું કઈ સાચું લાગે છે? તો આપણે હજી થોડુંક ચોખ્ખું સમજવું પડે. કાંઈક સમજણમાં ગોભરાય છે એ અંદર આપણે આપણામાં ઉતરીને સુધારવી પડે કે ક્યાં મિસ્ટિક છે, શેને લઈને હજી મને પિંડ બ્રહ્માંડ સાચા લાગે છે. કારણ કે આ તો પાકું છે કે પહેલા શરીર નહોતું અને સંસાર પણ નહોતો. શરીર નહોતું એની તો મને તમને ખબર જ છે. સંસાર નહોતો એ શાસ્ત્ર અને સાયન્સ બે કહે છે કે આ વિશ્વ ઉત્પન્ન થયું એને આટલા વર્ષ જ થયા છે. અર્થાત પહેલા આ સંસાર જગત બ્રહ્માંડ નહોતું, બરાબર? હા પાડો કે ના પાડો? અને એ પણ પાકું છે. શાસ્ત્ર અને સાયન્સ બે એમ કહે છે કે આટલા વર્ષ જ આ બ્રહ્માંડની આયુષ્ય છે અને પછી બ્રહ્માંડ નહીં હોય. પાકું કે કાંઈ એમાં શંકા છે? પહેલા નહોતું પછી નહીં હોય તો એને સાચું કેમ કહેવું? આપણે સાચું માનીએ છીએ એ ભૂલ નથી. સપનાને ખોટું માનીએ કે સાચું માનીએ? ખોટું ને. એનું કારણ પહેલાં નહોતું સપનું અને પછી નથી રહેતું. ઘડીક દેખાઈને પૂરું થઈ જાય છે માટે સપનાને ખોટું કહીએ છીએ. બસ એ ટૂંકું સપનું છે, આ લાંબુ સપનું છે. ખોટાપણામાં બે એક જ હરખા છે. કોઈ ટૂંકો માણા ખોટો હોય ને કોઈ લાંબો માણા ખોટો હોય, પણ ખોટા તો બે જ છે ને. એટલે જ સંસારને સપના જેવો કહ્યો છે. સપના સાથે એને સરખાવવામાં આવ્યો છે. પરંતુ આપણે બરાબર આ વાતનો અંદરથી એકદમ ચોખ્ખો ભાવ પકડતા નથી. અને એટલે જ પિંડ બ્રહ્માંડ આપણને સારા સાચા લાગે છે અને એમાં સુખબુદ્ધિ થાય છે. અને તેથી જ આપણે મહારાજની દ્રષ્ટિએ હજી જેવા મહારાજ આપણને બનાવવા માગે છે એવા બની શક્યા નથી. હરિ કે જન સો કહાવત, હરિવિન સત્ય ન દેખે. આ દ્રષ્ટિએ, આ ચોપાઈની વ્યાખ્યા પ્રમાણે મારી ને તમારી હરિજન તરીકે વ્યાખ્યા નથી થતી. બહાર નીકળી જવાય છે, આઉટ થઈ જવાય છે, આઉટ. ભગવાન સિવાયનું બધું ખોટું માને એને સત્સંગી કહેવાય. એમાં ચોપાઈએ કીધું. શું આ વ્યાખ્યામાં મારો ને તમારો સમાવેશ થઈ ગયો મારા ભૈલાઓ? તો પછી આપણે જરા જાગવું ન પડે? આમનામ હાવ ઊંઘમાં જિંદગી પૂરી કરવાની છે. આગલા જન્મમાં આવું જ દાંડિયા ડપ કર્યું હતું એટલે આ જન્મ આવ્યો છે. આમાં એમ કરશું તો આગળ જન્મ આવશે. સત્સંગ અરુ સંગ શ્રી હરિ હરિજન કહે જો જેહી તાકો મહિમા અનંત અભ્યાસ વિન ઘટ જાત તરત. એક શ્રીહરિ, બીજા શ્રીહરિના વહાલા સંતો, અને ત્રીજા ભગવાન અને સંતને માટે જીવનારા હરિભક્તો, અને ચોથો આ આખો માહોલ જેને સત્સંગ નામ આપ્યું છે એ. આ બધાનો મહિમા તો અનંત છે, અનંત છે, અનંત છે. પરંતુ જો કાયમનો મહિમાવાળી કથા કહેવા અને સાંભળવાનો અભ્યાસ ન રહે તો તે તરત જ ઘટી જાય છે. અનંત મહિમા છે. ઘણોક સમજ્યા હોઈએ, ક્યારેક ક્યારેક આપણે પણ મહિમામાં ગુલતાન થઈ ગયા હોઈએ, ભાવ વિભોર હોઈએ, પરંતુ પછી એવું ને એવું અખંડ નથી રહેતું. પાછો મહિમા ભક્તિ ભાવ ઓસરી જાય છે, જેમ પૂનમે વાદું આવે અને પછી ઓટ આવી જાય, એમ આપણને ભાવ મહિમામાં પાછી ઓટ આવી જાય છે. કારણ અખંડ મહિમા કહેવા સાંભળવાનો અભ્યાસ નથી. એટલે અખંડ મહિમા વિચારવો, અખંડ મુખથી મહિમા બોલવો અને અખંડ કાનથી મહિમા સાંભળવો, અખંડ મહિમા વાંચવો, આવો અભ્યાસ રાખીએ तो महिमा एमनम ताजो ताजो लथ बथ रे यार। बस जरा ओछो न थाय, अपनी बैटरी डाउन थाय ज नहीं, चार्जिंग माथी काढ़िए तर डाउन थाय ने, कंटिन्यूस चार्जिंग चालू राखो ने। જીવા ખાચરના દરબાર ગઢમાં મુક્તાનંદ સ્વામી જીવા ખાચરને મહારાજના ચરિત્રો કહેતા હતા, કારણ કે ઘણા સાધુ ગઢડામાં જીવા બાપુના દરબારમાં રહેતા હતા, મુક્તાનંદ સ્વામી પણ ત્યાં રહેતા હશે, જીવા ખાચરને મહારાજના મહિમાની વાતો કરતા હશે। એ વાત જીવા ખાચર પાછા શ્રીહરિ આગળ આવીને બધું કહેતા હતા, ત્યારે શ્રીહરિ કહે દરબાર આ બધી વાત તમે તમારા પરિવારને કરજો, મને કહેવાની જરૂર નથી, તમારા કુટુંબને તમારા પરિવારને આ બધી વાતો કરો। મુક્તાનંદ સ્વામીએ કરેલી ક્યાં બડી વાત છે, એક વાત યાદ રાખજો હરિભક્તો, તમે જો તમારા પરિવારને આ મહિમાની વાતો નહીં કરો ને તો ભગવાનના મહા મોટા ગુનેગાર છો। શ્રીજી મહારાજનો આ આદેશ જીવા ખાચરને જ નથી, તમને બધા ગ્રસ્તોને છે, અરે અમને છે, અમારો આ પરિવાર ગણાય। તમે તમારા પરિવારને આ બધી મહિમાની વાતો કરજો કે છે। ઘણા હરિભગતને હરામ જો કાંઈ પણ એના કુટુંબને બેહાડીને વાત કરવાનું અંગ હોય તો, આશા પાછી મોટી મોટી પરિવાર પાસેથી રાખે, તમારે આમ જીવવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આવું હોવું જોઈએ, તે કોઈ દી તે એને માટે સમય ફાળવો છે? કેટલાક પરિવારમાં તો બિચારાને ઘણું બધું સાંભળવાની ઈચ્છા હોય, એ વારે વારે પૂછ્યા કરે કે કઈક કો તમે ગયા તા વડતાલ દર્શને, ત્યાં હું બન્યું તું, કુંડળ ગયા તા, સંતોન મળ્યા તા, કઈ વાત કરી છે, શું આવ્યું તું કથામાં? સાંભળવા માટે બિચારા લાલાયિત હોય છે પરિવારજનો, પણ આને મૂર્ખાને એવું અંગ જ ન મળે, એવી ટેવ જ નહીં, કાંઈ એવું ગમે નહીં। આ ભાઈ તો ભાઈ, વાહ, એની જ ધૂનમાં। ત્યારે યાદ રાખજો, પછી તમારો પરિવાર સત્સંગી નહીં રહે એનો દોષ તમારા પરિવાર ઉપર ન નાખશો, એનું બધું જ પાપ તમને છે કે જેણે પોતાના પરિવારને સમય ફાળવીને મહિમાની વાતો નથી કરી, એને ફાયવું નથી। જીવા બાપુ, તમે તમારા ઘર પરિવારને આ બધી વાતો કરો, કરવી પડે, બહુ જરૂરી છે, આને માટે સમય કાઢવો પડે। પૈસા રળવામાં કેમ સમય કાઢો છો? ધંધે નોકરીએ તમે કેટલો બધો સમય આપો છો, તો તમારા પરિવારના કલ્યાણ માટે તમે રોજ અડધો કલાક કલાક કાઢી ન હકો તો શું કામ પરિવાર કર્યો? એક વખત જીવા ખાચરે હાથ જોડીને મહારાજને એમ કહ્યું કે મહારાજ, પરમેશ્વરને શરણે આવેલા જે મુમુક્ષુ જીવ હોય એના લક્ષણ શું, કોને મુમુક્ષુ જીવ જાણવો? ત્યારે મહારાજ કહે, દુનિયામાં જે કોઈ પણ મનુષ્ય જેને શરણે જાય, તે જેને શરણે રહ્યો હોય તેના આજ્ઞા વચનમાં રહે, પણ તે ક્યારેય પોતાનું ધાર્યું ન કરે, આને કહેવાય શરણાગત મુમુક્ષુ। પોતાનું ધાર્યું ન કરે એને કહેવાય શરણાગત મુમુક્ષુ શિષ્ય। બાપુ, જ્યાં સુધી ધાર્યું કરવામાં આવે ત્યાં સુધી આપણે શરણે ગયા જ નથી। જે કોઈ મનુષ્ય જેને શરણે થયો હોય તેના વચનમાં તે વર્તતો હોય ત્યારે તો એને શરણો થયો કહેવાય। એટલે વચનમાં વર્તનારો જ શરણાગત કહેવાય બાપુ, વચનમાં વર્તનારો જ, અને તે વર્તન ઉપરથી તરત દેખાઈ આવે છે કે આ શરણાગત છે કે નથી। જેને પૂરી સમજણ ના આવે તેને ભગવાન બાળ બુદ્ધિ સમજે છે। કોણ સમજે છે એવું? આ હોતા, ઈ આ હોતા છે ને, મને તમને જ્યાં સુધી પૂરી સમજણ નથી ત્યાં સુધી બાળ બુદ્ધિ સમજે છે, કે બિચારા બાળ બુદ્ધિ છે. એમાંય ભલે આપણે ઓછી સમજણી વાળા બાળ બુદ્ધિ વાળા છીએ, પણ જ્યાં સુધી આપણે ભગવાનના બાળક થઈને રહીએ, દાસ થઈને રહીએ, ત્યાં સુધી ભગવાન આપણને પળવાર પણ છોડતા નથી. ભલે બાળમતી રહ્યા, પણ જો નમીન રહીએ તો ભગવાન છોડે નહીં. બાળ બુદ્ધિ બે પ્રકારની, એક બાળ બુદ્ધિ હોવા છતાં ભગવાનને સંતોને નમીને રહે, અને એક બાળ બુદ્ધિ એવો ખબર કાંઈ પડે નહીં અને પાછો નમે નહીં, દાંડાઈ કરે ત્યારે ભગવાન એવાને છોડી દેશે. માયાથી બચવા માટે જીવા ખાચર તથા મૂળું ખાચરે શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમને માયાથી બચાવજો. ત્યારે શ્રી હરિ એમને કહ્યું, બુદ્ધિ જેટલી સત્સંગથી વિપરીત હોય, સત્સંગથી ઊંધી હોય, એને મૂર્તિમાન માયા કહેવાય. દરબારો, તમે આ માયા ન રાખતા. જે જે પ્રવૃત્તિ મોક્ષ માર્ગથી વિરુદ્ધ હોય તે બધી માયા કહેવાય, એનો ત્યાગ કરો. જો માયા તરવી હોય તો અમને જેના ઉપર હેત હોય તે હરિભગત પાકો થયો હોય છે. આ ધ્યાનમાં લ્યો બે ભાઈ, અમને જેના ઉપર હેત હોય તે હરિભગત પાકો થયો છે. આ દાદા ખાચર છે ને, એ પાકા હરિભગત છે કે જેની તમે ઈર્ષ્યા કરો છો, અને અમે એના ઉપર તો બહુ રાજી છીએ. અમને એના ઉપર બહુ હેત છે. અમને જેના ઉપર હેત હોય એ જ હરિભગત પાકો થયો કહેવાય. અમે તેને વઢીને પરીક્ષા કરી લઈએ છીએ, હો ચકાસીને કહીએ છીએ. વઢવું તે પણ અગ્નિના જેવી એક કઠણ કસોટી છે. બધાને નથી વઢાતું, ઘણાને વઢવામાં તો એ હાવ જાય છે. હેતપ્રીત વિના તો કોઈના સ્વભાવ પ્રકૃતિનું ખંડન કરવામાં આવે તો એનાથી કોઈ સમાસ અર્થાત ફાયદો થતો નથી. ઉલટાનો થોડો ઘણો જે સ્નેહ ભાઈ હોય તે ટળી જાય. હેત હોય તો વટાય, તો એની પ્રકૃતિને મરડાય. જેની પ્રકૃતિ આપણે ટાળવી હોય એને પહેલા આપણામાં હેત કરાવવું જરૂરી છે, જે રીતે થતું હોય તે રીતે. પણ જો એને હેત હશે તો એ તમારું માનશે ને એની પ્રકૃતિ ટાળશે. બાકી સત્સંગ ટળી જાય, પ્રકૃતિ ન ટળે. અને જ્યારે કોઈ મોટા સમર્થ સંત એમને મળી જાય ત્યારે તેઓ તે જીવોની સાથે હેત કરે છે. હેત કરીને એને સમજાવીને વશ કરે અને તેના બધા જ અયોગ્ય સ્વભાવ પ્રકૃતિનો એવો બોધ આપે અને એમ બોધ આપીને ત્યાગ કરાવી દે છે. આપણે જેટલા કાંઈ હારા થયા એની પાછળ કોઈની મહેનત હશે? કોઈ અહીં આવીને આપણને જોવે અને આપણા ભેળા રહે ને આપણો સ્વભાવ, આપણો સત્સંગ, આપણી ભક્તિ, આપણું સમર્પણ, આપણી સેવા જોઈને જો એના દિલમાં એમ થાય કે વાહ શું આ સંતો ભક્તોનું ઘડતર, તો એની પાછળ કોકનો ફાળો હશે કે નહીં હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાલા ભક્તો, આ દસમા પૂરમાં શ્રી હરિએ ગઢપુરથી કરિયાણા જેતપુર થઈને મેઘપુરમાં ચોરાશી કરી શેખપાટ ભાદરા માંડવી થઈ કચ્છમાં વિચરણ કર્યું અને ભુજમાં આવી પુષ્પદોલોત્સવ કર્યો અને આટલી લીલા આમાં કરી છે અને પૂરું થાય છે. શ્રી હરિ ગઢપુરમાં અખાત્રી જ કરીને પછી નીકળ્યા ગામડા ફરવા. પ્રથમ મીણબાના કરિયાણે ગયા, ત્યાં બધાને આનંદ આપ્યો. પછી કોટડા ગયા, પીઠાવાળાના કોટડામાં ત્યાં સુખિયા કર્યા. પછી પીપળીએ આવ્યા વેલાહુતાન. પછી બંધિયા થઈ અને જેતપુર પધાર્યા. જેતપુરમાં શ્રી હરિ ઉનડ ખુમારને ઘેરે ઉતર્યા, ત્યાં પલંગ ઉપર બિરાજ્યા. ત્યાં સંતો ભક્તોની મોટી સભા થઈ ગઈ. એ સમયે ગોંડલના હઠીભાઈ આવ્યા, ગોંડલ નરેશ હઠીભાઈ. શ્રી હરિ તથા સંતો પાર્ષદો દરબારોની બધાયની એમણે ચંદન ચર્ચી, ફુલાર પહેરાવી, ભાવથી પૂજા કરી અને પછી કહ્યું કે મહારાજ, મારો એવો કયો અપરાધ થઈ ગયો કે આપ અમારે ગામ ગોંડલનો આવ્યા? અરે દરબાર, આપનો કોઈ અપરાધ નથી થયો એટલે તમે દુઃખ ન લગાડશો. મહારાજ, દુઃખ લગાડવાનું મારું અંગ નથી. મને આપના તરફથી ક્યારેય દુઃખ લાગ્યું નથી, નહીં લાગે પ્રભુ. કેમ જે હું આપને જાણું છું આપ કોણ છો, મૂર્ખાઈ કરવાની કોઈ જરૂર નહીં. અક્ષર અને પ્રકૃતિ, પુરુષ અને પ્રધાન, ભવ બ્રહ્મા અને શેષ, એવા એવા મોટા મોટા દેવો અને કાળ કર્માદિક અપાર છે કે જે આપની નજરમાં પણ આવતા નથી. તો પછી અમારા જેવાની તો શી ગણતી મહારાજ, આવું હું સમજું છું. આપ અમને પ્રેમથી બોલાવો છો એ જ અમારા માટે મોટા ભાગ્ય છે. આમાં દુઃખ હું લગાડવાનું? આપ અમારી હામું ક્યારેક જોઈ લો છો અને પ્રેમથી બસ બોલાવો છો, આથી વધારે શું જોઈએ? દુઃખ શેનું વળી? હઠીભાઈની આટલી વાત સાંભળીને મહારાજ ખુશ થઈ ગયા. વાહ દરબાર વાહ, સમજણીનો ખજાનો છે. પછી સંતો કીર્તન બોલવા લાગ્યા. તે સમયે શ્રીહરિ અને સંતો ભક્તોની સભા ફૂલવાડીની જેમ શોભી રહી હતી, પણ કુતરકીઓને તો તે બધું પાખન લાગતું હતું. જોયું આની બચારાની કઠણાઈ? કુતરકીઓને સહજ સ્વભાવે સત્સંગ ઉપર વેર ભાવ રહેતો, ભોગ લાગ્યા એના એના ઉપર. આધારણ સ્વામી કહે, બધી જાતના પાપો કરતા, ધ્યાનથી સાંભળજો, બધી જાતના પાપો કરતા વધારે પડતો પાપ સત્સંગની અરુચિ છે એ જ છે. થોડી ઘણી ખૂણે ખાચરે રહી ગયો હોય તો આ ઝાપટ મારીને કાઢી નાખજો, કેમ જે બહુ મોટું પાપ છે સત્સંગની અરુચિ. સત્સંગ શબ્દથી એક ભગવાન, બીજા સંતો, ત્રીજા હરિભક્તો, ચોથા ભગવાનના જે કોઈ પ્રાસાદી ભૂત સ્થળ, ધામ, મૂર્તિ, વસ્તુ વગેરે ગણાય. આના કોઈના થોડા ઘણા અભાવમાં આપણે જીવવું નહીં, કેમ જે બહુ મોટું પાપ છે. કેટલું મોટું પાપ? તો કે છે, કરોડો બ્રહ્મ હત્યા કરી હોય અને કરોડો ગૌ હત્યા કરી હોય એના કરતા પણ સત્સંગ ઉપર જેને અરુચિ થાય એ પાપ વધારે છે. હજ થઈ ગઈ ને? અધિક મે અધિક પાપ યહ સત્સંગ કી અરુચિ જે હ, કોટ વિપ્ર કોટ ગૌ હનન તિન સે અધિક હે તે હ, તિન સે અધિક હે તે હ. સત્ય કો કહે અસત્ય હી, અસત્ય કો કહે સત્ય, કોટી ગુરુ અંગના સંગ સે પાપ સો કોટી ગત્ય. હવે થોડુંક ધ્યાન રાખીને સાંભળવા જેવું છે મારે ને તમારે. અહીં થોડુંક ઊભા રહેવાની જરૂર છે, આપણામાં અંદર ઊંડા ઉતરવાની જરૂર છે. ધ્યાનથી સાંભળી લેજો કે આજ દિવસ સુધીની જિંદગીમાં આપણે ક્યારેય આ ભૂલ કરી છે જે હવે આવે છે, જે સત્યને અસત્ય કહે, ક્યારેય આપણાથી આ થયેલું? અને અસત્યને સત્ય કહે આવું બનેલું? જે સત્યને અસત્ય કહે અને અસત્યને સત્ય કહે તે કરોડો ગુરુ સ્ત્રીના સંગના પાપ કરતા પણ કરોડ ગણો વધારે પાપી છે. કોઈએ કરોડો ગુરુ પત્નીઓની સાથે વ્યભિચાર રૂપ પાપ ખેલા હોય એના કરતા જે સત્યને ખોટું કે અને ખોટાને સત્ય કે એ માણસ વધારે પાપી છે. અને આ ભૂલ તો સહજ સ્વભાવે થઈ જતી હોય છે, સહજ સ્વભાવે, ખબર ન રહે આપણને. કેમ જે આપણને એનું કેટલું પાપ લાગે છે એની ક્યાં ખબર છે? એમાં ગંભીરતા જ ક્યાં છે? કેદી વિચારી આવું કે છે? અહીંયા વાત થાય છે ગોંડલ હઠીભાઈ ત્યાં. દાયા માણસે કોઈ બાબતને, હવે સાંભળજો, કદાચ આટલી વાતમાં લાઇટ ન થઈ હોય તો હવે લાઇટ થાય. દાયા માણસે કોઈ બાબતને વગર સમજે તે સાચું છે કે ખોટું એમ બોલવું જોઈએ નહીં. ઉતાવળિયાઓને તો આવી બહુ ભૂલ થાય છે. એની અહીંયા વાત જ નથી મૂર્ખાઓની, અધકચરાઓની, ઉતાવળિયાઓની, છીસરાઓની, ગાંડ પણ જેને વળગ્યું હોય, જેને બહુ દોડડાય અને મોટા થવાનો ડાંડિયો હોય, એવા બધાની અહીંયા વાત નથી. જો તમારામાં થોડું ઘણું ડાપણ હોય, બુદ્ધિ હોય, તો તમારે ક્યારેય કોઈ પણ બાબતનું પૂરેપૂરું સાચું શું કે ખોટું શું એને જાણ્યા વગર એક શબ્દ બોલાય નહીં, અને બોલો તો આગળ કહ્યું એ બધું પાપ ગાળ્યો ગળામાં આવે. હવે હું પૂછું છું, જેનીમાં નથી અત્યાર સુધીમાં આવો કઈ લોચો લાગ્યો હશે? એ વાત છે, આ વાત છે, ઠીક છે. હવે ન લાગે એની કોઈ તૈયારી કરવી છે? બસ સમજ્યા નથી. હવે હંમેશા એવા સજાગ રહેવું, કોઈ પણની વાત હોય સાંભળવાની ખાલી, પણ હામા પક્ષેની વાત સાંભળ્યા પહેલા અને પછી બેયનું ક્રોસિંગ કર્યા વગર અને એમાંથી સાચું ખોટું શું એનું બિલકુલ સહી રૂપમાં તારણ કાઢ્યા વગર ક્યારેય જજમેન્ટ ન આપો, ક્યારેય બોલવું નહીં. બહુ ધીરજ રાખવી, બહુ ધીરજ રાખવી. પણ આપણી ટેવ એવી છે ને, પૂરું સાંભળ્યું ન સાંભળ્યું ભખ લઈને માંડીએ જજમેન્ટ આપવા, આમ જ હોય ને આવો જ છે ને આમ જ કર્યું હોય ને આમ જ, અરે ભાઈ રાખે ને હું કામ બોલ બોલ કરે છે, બડબડાટ કરવાનું બહુ પાપ લાગે છે. આપણને તો એ બધું સહજ હશે, પણ શાસ્ત્ર એને સહજ નથી લેતું, બહુ ભારે ખમ લે છે. કરોડ ગુરુ સ્ત્રીના સંગના એ વ્યભિચારના પાપ કરતા પણ એને ભારે પાપ કહે છે. કોઈક માણસે ક્યાંક ભૂલમાં વ્યભિચાર રૂપ ભૂલ કરી નાખી તો એને આપણે બધા બહુ હુગથી જોઈ છે, પણ આપણે રોજ ઉઠીને આ ન બોલવાનું બોલબોલ કરીએ છીએ, એની કોઈ દી આપણને આ કેટલી ગંભીર વાત છે એવી મનમાં કલ્પનાય થઈ છે? કરોડ ગુરુ સ્ત્રીના સંગી કરતા વધારે આ બાફણપટ્ટીનું પાપ છે એની કોઈ દી ભાન પડી? વાત આ છે, ગંભીર વાત છે. જેને આવી બધી બહુ ભૂલો થતી હોય એને આજથી પૂરું સજાગ થવું, બોલવું જ નહીં. થાય છે આવા લોચા, પછી એમ કેવું પડે આપ મને, એમ ખબર મારે એમ કે ઓલા પછી તો હું કામ બોલે, મને બોલો કહેતો હતો પણ ઈ કહેતો તો તું શું કામ બોલ્યો, મને એને ભૂલો પડ્યો, અરે તને જ કોક કાલ કૂવામાં પાડશે, કૂવામાં પડીશ. પાછું જીવને કોકની માથે ઢોળી દેવાનું તો તાન અજબ ગજબનું હોય છે. પોતાને છટકી જવું, પોતાના દોષને દાટી દેવા, છાવરવા માંડવું, બાના કાઢવા, કોકને માથે ઉતારી દેવું, કળા શું શીખ્યો હોય છે આ જીવ? આવા ખેલ કરવાથી કઈ ભગવાન મળે છે? નાટક બંધ કરીએ હોન તમે, અહીં કોઈ નાટકની જરૂર નથી, રિયલ જીવાય એટલું જીવીએ બસ. કેમ જે મોક્ષ આપણે રિયલ જોઈએ છીએ ને, માટે જીવવું પડશે રિયલ. ડાયા માણસે કોઈ બાબતને વગર સમજે તે સાચું છે કે ખોટું એમ બોલવું નહીં. જે સત્સંગનો ગુણ લે છે તેના કરોડો પાપ બળીને ખાક થઈ જાય છે. અને એક વાત ખાસ ધ્યાનમાં લેવી, વ્યવહારિક વાત કરું છું, કદાચ કોઈનું હારું બોલાઈ ગયું એ આપણને અહીં ક્યાંય બહુ નડે નહીં. વગર સમજે કદાચ કોકને તમે હારા કહી નાખ્યા, મહિમા ગઈ નાખ્યો એનો, તો તમને દુઃખ નહીં હારે. પરંતુ વગર સમજે કોક હારાને તમે ખરાબ કહી નાખ્યા તો એ વહમું પડશે, એ નડશે. કેટલી જગ્યાએ ક્યાં ક્યાં કેટલા કાળ સુધી નડશે એનું નક્કી નહીં. જેતપુરમાં શ્રીહરિ ઉનડકુમારને ઘેરે સભામાં મૂર્તિ સંબંધી વાતો કરે છે. જ્યારે ભગવાનની મૂર્તિમાં રસ અનુભવાય છે, અબ ધ્યાન દીજે, હવે આધ્યાત્મિક વાત આવે છે, જ્યારે ભગવાનની મૂર્તિમાં રસ અનુભવાય છે ત્યારે તેને ખાવા પીવાનું પણ ગમતું નથી. ખાવા પીવાનું પણ ખાય તો કોઈ હવા જ ન આવે. ભગવાનના સ્વરૂપનો જ્યારે આનંદ માલકોરથી આવવા માંડે ત્યારે આવું થાય. કહો લ્યો, આપણામાં કેટલાને આવું થાય છે? આવું થવું જોઈએ, હવે તો થવું જોઈએ. આટલા વર્ષ સત્સંગ કર્યો, હજી ન થતું હોય તો આપણે કર્યું હું એમ કહું છું. હવે તો ખાવું ન જ ભાવવું જોઈએ. આ જલેબી અને હાટા ખરેખર નહીં ભાવ્યા હોય, કેમ જે ભગવાનનો રસ આવવા માંડ્યો હોય પછી હું ખાવું ભાવે? આ તો પછી ખાવું પડે, કોકનો ભાવ હોય એટલે. કાલે દૂધીની ખીર બનાવવાના છીએ, એ શે ગળે નહીં ઉતરે જોજો, કારણ કે મહારાજની મૂર્તિના રસનો આનંદ આપણે જે ભોગવી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, એ હવાદની આગળ આ બધા પંચ વિષય ધૂળ જેવા છે ભાઈ. મારો કહેવાનો અર્થ એમ છે કે હવે આપણે સમજવું પડે એમ, હવે જ થાય છે. બહુ સમય વીત ગયો.
મૂર્તિ મેં રસ લગત હૈ જબ હો, મૂર્તિ મેં રસ લગત હૈ જબ હો, ખાનો પીનો નગામત તબ હો,
અતિ અપાર શુદ્ધ છે. તે શુદ્ધ ચિત્ત વિના ધાર્યામાં આવતી નથી. ચિત્ત શુદ્ધ જોઈએ. શુદ્ધ મૂર્તિને ધારણ કરવી હોય, એનો રસ ભોગવવો હોય તો શુદ્ધ ચિત્ત જોઈએ. ચિત્તને શુદ્ધ કરવું પડે, વાસના રહિત કરવું પડે. દેહના જે ભાવો અને બ્રહ્માંડના જે ભાવો તેને અભ્યાસ કરીને છોડી દેવા જોઈએ. દેહભાવ, સંસાર ભાવ નીકળી જવો પડે, બ્રહ્મભાવ આપણામાં આવવો પડે, અને પછી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપ પ્રત્યે ભક્તિ ભાવ જાગવો પડે, ત્યારે મૂર્તિનો આનંદ આવે.
મૂર્તિ વિન છોડ દે ભાવ હી ઓરા, મૂર્તિ વિન છોડ દે ક્રિયા કરે સો જીતની,
અદભુત વાતો આવે છે. મૂર્તિ સિવાયના બીજા બધા ભાવોને છોડી દે, દેહ ભાવ, વિષય ભાવ, સંબંધી ભાવ, બ્રહ્માંડ ભાવ, આ બધામાં જે સત્ય ભાવ છે, સત્યપણાનો ભાવ, એ બધું છોડી દે અને મૂર્તિ સિવાય અન્ય કોઈ ઠેકાણે ચિત્તને રાખે નહીં. સાધક જે જે ક્રિયા કરે તેમાં એક પણ ક્રિયાને મૂર્તિ વિનાની ન સમજે, એક પણ ક્રિયાને મૂર્તિ વિનાની ના સમજે. સર્વત્ર ભગવાન બિરાજે છે એવું અખંડ માનીને એ બધી ક્રિયા કરે. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. અણુ પરમાણુના કરોડ કરોડ ભાગ કરો, તેમાં એક પણ ભાગ આકાશ સિવાયનો નથી, એક પણ ભાગ નહીં, બધામાં આકાશ હોય. બસ એ રીતે જ સમજીને મૂર્તિને ચિત્તમાં ધારે અને મૂર્તિ વિના અન્યનો જ્ઞાન વડે પ્રલય કરી નાખે, અર્થાત જેમ આકાશ છે એમ ભગવાન છે, આ વાતને પોતે બરાબર ચોખ્ખી કરીને સમજી લે, પછી બધી ક્રિયા ભગવાનમાં જ થશે, ભગવાન નહીં ભૂલાય. જ્ઞાન પ્રલય કરી નાખવાની વાત કરે છે. આકાશ છે પૃથક, અનુ નહીં કોઈ, અનુ કે કોટી ભાગ કરો સો, તૈસે મૂર્તિ કુચિત મેં ધારે, મૂર્તિ વિન જ્ઞાન પ્રલય કરી ડારે, મૂર્તિ વિન જ્ઞાન પ્રલય કરી ડારે. શું અદ્ભુત વાત છે. આ માર્ગે હલાય ને તોય હાર, આ વાત યાદ રહે ને કે એક ભગવાનની મૂર્તિ વિના બધું જ્ઞાનથી ખોટું માન લેવાનું છે, આ કરવાનું છે, યાદ રહે તોય ગણું. જ્ઞાને ન પ્રલય ઇતિ તુ જ્ઞાન પ્રલય, ન તું જ્ઞાનસ્ય પ્રલય. જ્ઞાન વડે આપણે બધું ખોટું કરી નાખવાનું છે. જ્ઞાન પ્રલય કર સબકો મૂર્તિ ધારે એક. સુનિયાજી, જ્ઞાન પ્રલય કર સબકો, જ્ઞાને ન સબકા પ્રલય કરકે મૂર્તિ ધારે એક, યાને કે એક ભગવાન કા સ્મરણ કરે. મૂર્તિ મેં ચિત્ત દે ચટાઈ કે તબ ચિત્ત ન હોય અનેક. ફરીને બોલું, જ્ઞાન પ્રલય કર સબકો મૂર્તિ ધારે એક, જ્ઞાન પ્રલય કર સબકો મૂર્તિ ધારે એક, મૂર્તિ મેં ચિત્ત ચોટાય કે તબ ચિત્ત ન હોય અનેક. બસ આ રીતે મૂર્તિમાં ચિત્ત ચોટાડી દે તો ચિત્ત પછી અનેક થતું નથી, અર્થાત પછી મૂર્તિને છોડીને ક્યાંય જતું નથી, એની વૃત્તિઓ ધારાઓ ફાટતી નથી, પરમેશ્વરના સ્વરૂપ સાથે રસ તરબતર વૃત્તિઓ થઈ જાય છે. વાત આમ છે, મૂર્તિ મેં સુખ અપાર હે, મૂર્તિ મેં સુખ અપાર હે, અભ્યાસ કરત જન જે હ, ताकू आवत देखने, ताकू आवत देखने, ऐसो सुख और न के, ऐसो न सुख और के है। आए बात दिमाग में, गुजराती करना पड़ेगा। भगवानी मूर्ति मा पार सुख रही छे, पार सुख, पार सुख। जे भक्त अभ्यास करे, अभ्यास भगवान ना स्वरूप मा प्रेम करीने पोतानी वृत्तियों ने भगवद आकारे रस्तर बतर राखवानो जे भूल्या विना अभ्यास कर्या करे, एने ई अपार सुख नो अनुभव थाय छे। अने तेना जेवू बीजू कोई सुख नथी, એના જેવું બીજું કોઈ સુખ ન, એસો ન સુખ ઓર કે। શ્રી હરિ આવી વાત કરી ત્યારે સભામાં બેઠેલ સૌ સંતો હરિભક્તો બહુ રાજી થયા। પછી શ્રી હરિ જેતપુરથી નીકળ્યા, ધોરાજી પધાર્યા, ત્યાં બધાને રાજી કરી ને પ્રભુ ભાડેર પધાર્યા। પાતલભાઈ વગેરેને રાજી કરી ભગવાન બધાને ખૂબ ત્યાં આનંદ આપે છે। ત્યાં મેઘપુરવાસી હરિભક્તો ભાડેર આવ્યા છે અને ભગવાન શ્રી હરિને વિનંતી કરવા લાગ્યા કે તમે અમારે ગામ મેઘપુર પધારો। ત્યારે શ્રી હરિએ એ હરિભક્તોને પોતાની પાસે બેહાડીને વાત કરી કે ભલા હેઠા બેહો, અમારે મેઘપુરમાં ચોરાસી કરવી છે, તમારા દિલમાં જે ભાવના હોય તે ખરેખર બોલી જાઓ, સાચું બોલી જાઓ, હા ગબગોળા નહીં, તમે જેવું હોય એવું બોલો એટલે અમને ખબર પડે, કાંઈ ઉપાધિ થાય એવું હોય તો પણ અમને અત્યારે જ પહેલા જ કહી દો, પાછળથી વાત નહીં, ભાવ હોય તો આ પડો, ના ભાવ હોય તો ના પડો, કાંઈ તકલીફ હોય ઉપાધિ થાય એવું હોય તો અત્યારે કહી દો। જો અમારો સ્વભાવ કેવો છે, કરોડ વાર પૂછીને અમે કોઈ કામ આરંભીએ છીએ, પણ તે પુણ્ય કાર્યમાં કોઈ ઉપાધિ કરે તે અમને ઝેર જેવું અહમું લાગે છે, અમારો સ્વભાવ। અમે પહેલા જ હો વાર નહીં કરોડ વાર પૂછીને ચોખ્ખું કરીએ, કોઈ કાર્યમાં ભગવત કાર્યમાં પુણ્યના કાર્યમાં કોઈ ઉપાધિ કરે ત્યારે અમને ઝેર જેવું વહમું લાગે છે, માટે હોય એવું પહેલા બોલો, અમથે અમથા દેખાડો ન કરતા, હિસ્સો હિસ્સો ન કરવું, લોલે લોલ ન કરવું, ચોખ્ખું જીવવું, ચોખ્ખું। ઘણા બહુ ગોબરું જીવે, મારા આખી જિંદગી લોલા લોલ જ કરે, બોલો આવા લોલિયા હરિભગત ન થવું। શ્રી હરિએ જેમ કહ્યું તેમ અમરસિંહે અને મયારામ ભટ્ટે પ્રેમથી હા કહી, તેથી ઘનશ્યામ શ્રી હરિ રાજી થયા। પછી વાલો ભાડેરથી નીકળીને મેઘપુર પધાર્યા, મેઘપુરમાં રામાનંદ સ્વામીની જગ્યામાં ઉતારો કર્યો, પછી શ્રી હરિ થાળજીમાં, ત્યારબાદ ચોરાસી માટે સીધું સામાન એકઠું કર્યું હતું એ જોવા પધાર્યા, તે જોઈ શ્રી હરિ રાજી થયા। ત્યારે પર્વતભાઈએ મહારાજને કહ્યું કે મહારાજ હાલ સૌ દેવો આપની સેવા ઝંખે છે, સેવા અને આપને માટે ધન સંપત્તિ વાપરવાના મનોરથ કરે છે, દેવ દેવીઓ રિદ્ધિ સિદ્ધિઓ। પર્વતભાઈ આ હું તમે બોલ્યા, હા મહારાજ, પર્વતભાઈ અમે ધનની મોટપને ક્યારેય લગાર પણ ગણતા નથી, એક ગાન બે કટક્યા કે અમે ધન સંબંધી સંપત્તિ સંબંધી ભૌતિક સુખ સાહેબીને બિલકુલ ગણતા જ નથી, અમારી નજર એને ગણી જ નથી કે આ સુખ ગણાય કે હારું ગણાય એવું કોઈ દી મગજમાં વિચાર્યું જ નથી, એ બધો ધંધો તમને હોય પ્યો। પર્વતભાઈ રાક પ્રાણીથી લઈને બ્રહ્મા સુધીના જેટલા કોઈ મોટા મોટા કહેવાય છે તે બધાને ધન તરફ જેટલી દોડ છે ને તેટલી દોડ ભગવાન તરફ નથી, ધન તરફ જેટલી દોડ છે એટલી ધનપતિ તરફ નથી, લક્ષ્મી સાથે જેટલી માણાને પ્રીતિ છે એટલી લક્ષ્મીપતિ સાથે નથી, એવાને અમે રાક કરતા પણ અધિક રાક જાણીએ છીએ। ધન પર જેતો દોર હે તે તો ધનપતિ પર નહીં, એ ભાઈ ધન પર જેતો દોર હે તે તો ધનપતિ પર નહીં, રંક સે અધિક હે રંક તે હી જાનત હમ એસે તાહી, ધનપતિ ઈશ્વર તાહી પર જાકુ તાન અપાર, ધન કો માનત ધૂર સમ ઉરમે નહીં ભાવ લગાર, ધનપતિ ઈશ્વર તાહી પર જાકુ તાન અપાર, હવા ધનપતિ જે પરમેશ્વર છે એના તરફ જેને અપાર તાન હોય એને તો ધન છે ને ધૂળ સમાન છે, ધૂળ એવા હોય નહીં, ધન ને ધૂળ સમાન માને. તેના મનમાં ધનના પ્રત્યે લગાર પણ ભાવ હોતો જ નથી. અમે જ્યારે પરમેશ્વરના સામર્થ્યનો વિચાર કરીએ છીએ, મહિમાનો વિચાર કરીએ છીએ, સુખનો વિચાર કરીએ છીએ, ત્યારે એમના સિવાયનું બધું જ નિર્જીવ દેખાય છે, દમ વગરનું. એટલે અમારી સમજણ તો એવી છે કે એક પરમેશ્વર સિવાય બીજે ક્યાંય લગાર એક પણ ચોટવું નહીં. જરાક મહારાજને પર્વતભાઈએ દેવતાઓ આપણા માટે ખૂબ ધન વાપરવા તૈયાર છે આટલી જરાક આમ 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 વાત કરી સમાચાર આપ્યા ત્યાં તો આટલું બધું માંડે બોલવા. આપણે તો પર્વતભાઈ જે વાત કરી એ વાત સાંભળીએ તો કેટલોય ભગવાનનો મહિમા ગાઈ નાખીએ. વાહ ભગવાનની કૃપા, ખૂબ પૈસા આવે છે, આમ બધું સુખ બહુ છે, હવે આવું બધું કરવા માંડીએ. મહારાજ કે એલા એવી હું વાત કરો છો, પૈસા સાંભળો છો શું કામ? આવું બોલો તમે જો તો ખરા, આવું બધું બહુ કહી નાખ્યું. પર્વતભાઈ કે હારું હારું બાપા હારું, હવે હું ક્યાં કઈ કહું છું, પડ્યું મેલો, હવે અમે નિર્જીવ માન્ય છે નામ ને તેમ. પછી શ્રી હરિએ મેઘપુરમાં 6 માસ સુધી વિપ્રો ને જમાડી 84 કરી મારા ભાઈ. સ્વામી એમ કે મહારાજ ને કઈક વાત કરું એમ, મંદિરો મહારાજ બાંધે છે તે આ પૈસા શેઠ આપે એવા છે. મહારાજ આ શેઠ બહુ પૈસા વાળા છે. મહારાજ કે તું બટક્યા ફેરે ને પૈસા વાળા સાટવા માંડ લે, આવું એમનું કામ છે. એટલે આપણે એને હુતા જ રાખ્યા છે. એટલે અડાય નહી ભાઈ. હવે એને સેવાની વાત કરો તોય ગરમ થાય એમ, આપણે ગરમ થાય. કોઈક ઉઘરાણા વાળા આવે તારે હાલી હું નીકળો છો, ભાગી જવાના થોડા જ, તારા પૈસા ડૂડે ડૂન ડૂડે ડૂન ડીડે, એટલે પણ તો દઈ દે ને. એક તો પૈસા આપે ને ગરમ થઈને મારવા દોડે, કટાણા ના હાલી આવો છો અટાણે હમી હાન ના, તો હું વહેલી સવારે આવું 4 વાગ્યે, તમે અમારો ટીવી પ્રોગ્રામ બગાડ્યો, તે પૈસા દઈ દે. લુખેશ આપણે ગરમ થાય કોઈક પૈસા માગવા આવે ત્યારે, પૈસા દેવા આવે ત્યારે તો આપણે એવું હસતું માડું રાખીએ, આમ પલક પલક ને મરક મરક આવો આવો લેતા આવ્યા ને, હા બહુ સારું, બાણકુંડની રૂમમાં આવો, અહીંયા એસી વાળો રૂમ છે. આવ સેવા કરે એના પર તો કોણ ખુરા જીવાય. અમે વડનગરમાં પંડિત લાભશંકરભાઈ પાસે સંસ્કૃત ભણતા ત્યારે અમને એણે એક વાત કરી હતી. એક ભૂદેવ હતા, બહુ સારા પવિત્ર હતા. બપોરે આમાં ઉથેલા, તડકો બડકો હોય છે, બાણા બની કરીને આમ જરાક ઠંડુ કરીને ઉથેલા, અને કોક ડોશીમાં બિચારા સીધું દેવા આવ્યા, બાણું ખકડાયું ટક ટક કર્યું, અને ભૂદેવ ને જગાડે આમાં મગજ ગયો, ટાણે કઈ કૂતરી આવી કે છે. અરે બાપજી હું છું ફલાણી બેન, સીધું લાવી છું. ઓ સીધું, ઉભા થઈને આવ્યા, બારણું ખોલ્યું, આવો 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 આવો, હા મૂકો આ મૂકો. તમે મને કૂતરી કીધી બેન, કૂતરીનો અર્થ સમજો પછી કે ગરમ થાવ કે હું કૂતરીનો, તો કે આવા તડકાના અમારા જેવા બ્રાહ્મણ માટે સીધું કોણ લાવે. કુ એટલે સંસાર, એને તરી ગઈ હોય એવી જે બેન હોય એ જ અમારે માટે સીધું. તમે તો સંસારને તરી ગયા છો એનો મિનિંગ થાય, બેન ખુશ થઈ ગયા. તો હારું બાપજી લ્યો, હારું લાડો. કોઈ સીધું લાવે તો ગમે ને, હાટા જલેબી દૂધપાક પૂરી ગમે ને. આ બધી ઓફિસો બફિસો બધી હારી ન ગમે તો આ સમજ્યા જોજો ખરા. આમાં પાર્સલ ઓફિસ છે ને ઓલે સિક્યુરિટી ઓફિસ છે ને બધા હરિભગત બે જોજો. ઓલે રાડ્યું ના કે હમણાં કાંઈ તમે કરી ન દીધું, અમે પિયારો વાળા બધા ઊભા ઊભા આવે અમારા ટાંગે એટલે ભલા મને આવે તમને હવે કરી દે બંગલો એકબીજો ભલા છે ને જે કેવું મને કેજો, આમને અડતા નહીં. ભૂલમાં આ બધું વખાણતા નહીં કે છે, આ બટક્યા પર બટક્યા પર કે એમની દ્રષ્ટિ કઈક જુદી છે, એનું તાન કઈક જુદું છે. એ વાતને મારે ને તમારે સમજવી જોઈએ. કથા એની કરીએ છીએ, વાતો એની કરીએ છીએ, ભક્તિ એની કરીએ છીએ, કંઠી એની પહેરીએ છીએ, તિલક ચાંદલો એનો છે, હવારમાં પૂજા પોણો કલાક એની કરીએ છીએ, પણ એના જેવી સમજણી તો જરાય રાખવા તૈયાર નથી. અડધી રાતે જાગીને સાધન જગાડીને એમ કે જેની પાસે જાજા પૈસા છે એ જ મોહ દુખી છે, નચી સુખી છે. અટાણે અમને આવો વિચાર આવ્યો તો એમ થયું કે હાલો મારા સાધુને કહું, એટલે અટાણે આવ્યો. હવારે કદાચ ભૂલી જાવ તો ક્યાં બાત. પૈસા વાળો હતો બટક્યા ભરી જા બટક્યા ભાઈ સાંટવા માંડીએ કોઈ લઈ જાય. હા બોલે રામચંદ્ર વાઘોડિયા મહારાજ, મોટા માણસને સમાધિ કરાવો ને તો સત્સંગને સમાસ બહુ થાય કે મહારાજ. એને બહુ કઈ ન કીધું, આ તો પોતાના સાધુ એટલે એને ગમે એમ કહીએ કે ઓલા વડોદરાના પંડિત એટલે એમ થોડુંક આમ માન રાખીને વાત કરી. મહારાજ કે મોટા માણસ અરે અમારે જાજુ બને, શું હવે તમે બધી વાતો કરો, એવું બધું બોલ્યા છે તમે, વાંચ્યું છે વડતાલનું હોળું. અમારા ગુરુદેવે એ અમને રેકોર્ડિંગ કરીને આપ્યું એના વોઇસમાં, ક્યાં વાત, એને ભૂલવું નથી ભાઈ. હા ગુરુની કૃપાને હૃદયમાં રાખ્યું છે એ વાત જ નહીં, જીવવું તો એમ જીવવું બસ. આમનું ધ્યાન ભજન કરીએ છીએ તો થોડું ઘણું તો એમના જેવું કાંઈક આપણામાં આમ ગુણ ગુણ તો આવે કે નહીં. કે છે ને ભગવાનનો નિશ્ચય હોય એનામાં ભગવાનના નિશ્ચય કરીને ભગવાનના ગુણો આવે છે. આરો ગુણ એ કઈ ભગવાન નો આવ્યો નહીં તો નીચે હશે કોનો આપણે બોલો. હે એટલે નીચે કોનો છે આપણને, જેનો નીચે હોય એના ગુણ જોઈને. છ મહિના મેઘપુરમાં મહારાજે ચોરાશી કરી, બ્રાહ્મણો જમાડ્યા, તેમાં દેશ દેશાવરના ભક્તો અવારનવાર ત્યાં આવતા હતા. એમ જ ભીમ એકાદશી, જન્માષ્ટમી અને પ્રબોધની એકાદશી કરી. પછી શ્રીહરિ મેઘપુરથી માણાવદર ગયા, પીપલાણા ગયા, આખા ગામમાં, નગતરાય ગામમાં, કાલવાણીમાં, જાળિયામાં, માંગરોળમાં, લોજમાં, પંચાળામાં, ગણોદમાં, ઉપલેટામાં, ફરેણીમાં, ગોંડલમાં, રાજકોટમાં, મોડામાં, અલૈયામાં થઈ શેખપટ થઈને પધાર્યા. જો આ રાજકોટના બધા હરિભગત આવ્યા આપડી આ જો આ બધી કથામાં ભગવાન રાજકોટ ગયા. એકવાર એમને બધા આમાં બિરદાવી ગયા. ધન તમે બધા ભેગા થઈને આવ્યા, શેખપાટ આવ્યા લાલજી સુતારને ગામ, ત્યાં 15 દિવસ રોકાણા. ત્યારે લાલજી સુતારને લાકડું ઘડતા ઘડતા માથામાં કુવાડો વાગ્યો, તેથી તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે તેમની માતા અમૃતબા ભગવાન શ્રીહરિના ચરણ પકડીને પ્રાર્થના કરે છે કે મહારાજ મારા લાલજીને જીવતો કરો. મહારાજ કે સાધુ કરી દેવો હોય તો જીવતો કરું. એકનો એક છે તો કે તો કઈ નહીં, તો કે મહારાજ જાવ આપ્યો. પછી મહારાજે લાલજી ભાઈને જીવતા કર્યા. શ્રીહરિએ પ્રાણ આપીને 6 મહિને હારું ન થાય એવો ઘા 15 દિવસમાં રૂજાવી દીધો. પછી શ્રીહરિ શેખપાટથી નીકળી ભાદરા પધાર્યા. ત્યાં શ્રીહરિ જેટલા દિવસ રહ્યા એટલા દિવસ હરિભક્તોને સમાધિ કરાવી અને સમાધિના સુખ્યા કરી દીધા, સમાધિ નિષ્ઠ કર્યા. ભાદરાના ભક્તોની આવી સ્થિતિ વર્ણવતા ગ્રંથકાર, ભાદરામાં બહુ મુક્તો હતા ये कहते कि भादरा गांव के हरिजन जेते समाधि निष्ठ करी किए कहते काम काज करत घर केरा हरि मूर्ति न बिसरत कौ वेरा। भादरा गांव में जितना हरिभक्त होता ते बधाने श्री हरिए समाधि निष्ठ करी दीधा तेवो जे काय पण घर नु कामकाज होय तेने करता करता पण क्यारे श्री हरि नी मूर्ति ने भूलता नहीं। आपणे पूजा करता करता भूली जाय ओला घर नु कामकाज करता भूले नहीं। माला फिरे करमे और जीभ मुख माही मनवा तो चवदिश फरे वो तो सुमरन नाही। जेनी वृत्ति में तीव्र हेत थी उभरो आवी गयो तेनी वृत्ति द्वारा श्रीहरी नी मूर्ति तत्काल तेना दिल में उतरी जाए भाई। आ भादरा वाला ने एवं थी अने त्यांथी तरत जीव में चोटी गई बधाने मूर्ति। वृत्તિઓના જે અને જેટલા દ્વાર હોય નાકકાન આદિ તે બધામાં તેટલી મૂર્તિ દેખાવા લાગી તે અંતકરણ મન બુદ્ધિ આદિ પર્યંત કોઈ પણ વૃત્તિ મૂર્તિ વિનાની ન રહે બધું મૂર્તિરૂપ થઈ ગયું। આવું ભાદરામ થયું। ભાદરાથી શ્રી જોડિયા બંદર ગયા ત્યાંથી માંડવી ગયા દરિયો ઓળંગી કાળા તળાવ તેરા અંજાર માનકુવા આધોઈ ધમડકા થઈને ભજાવ વધાર્યા ત્યાં લુવાર ભક્તને ઘેરે જઈને ઉતર્યા ત્યાં શ્રી હરિએ શ્રી રામચરિત્ર માનસ વંચાવીને સૌ હરિભક્તોને રામ રૂપે દર્શન આપ્યા પછી તે સ્વરૂપ અદૃશ્ય કરી અક્ષરધામ સ્થિત પોતાની દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા તેથી સૌ હરિભક્તોએ શ્રી હરિને સર્વ અવતારનું કારણ માન્યા। આમ ભજાવમાં ડંકો વગાડ્યો ત્યાંથી શ્રી હરિ નીકળીને ભુજ પધાર્યા। વસંત પંચમીના દિવસે દેશ દેશાવરના અપાર હરિભક્તો ભુજ આવ્યા છે। શ્રીહરિ સંતો ભક્તો સાથે ખૂબ રંગેરેમાં પછી હમીર સરોવરમાં સ્નાન કરી પાછા મંડપમાં આવી હિંડોળા ઉપર બેઠા છે। વસંત પંચમીને દિવસ સંધ્યા આરતી પછી સંતોએ કીર્તન ભક્તિ કરી ત્યારે સમાધિવાળા જે સંતો હતા તેઓ બધા મૂર્તિમાં લીન થઈ ગયા। ક્યાં લીન થઈ ગયા ભાઈ? અને કોઈને પોતાના શરીરનું ભાન ન રહ્યું, માત્ર મૂર્તિનું ભાન રહ્યું। મૂર્તિમાં જે પ્રતાપ હતો તેને અંતર્મુખી થઈને તેઓ દેખતા અને અનુભવતા આવા મહાસુખમાં રસતરબતર થઈ ગયા લ્યો।
મૂર્તિ મે સભી હો ગયે લીના, મૂર્તિ મે સભી હો ગયે લીના, નિજ નિજ તન કે રહે ન ચેના,
સમજણનો ખજાનો છે। દ્રષ્ટાંત સિદ્ધાંત જરા ધ્યાનથી લ્યો, વાંચો સ્કીન ઉપર।
જૈસે દેહાકાર જીવ ભય એક રસ હોય, say hey।
થોડું ધ્યાન દેજો. જેમ આ ભૌતિક શરીરમાં રહેલો જીવાત્મા આખા શરીરમાં તદાકાર એક રસ થઈ ગયો હોય છે, હોય કે ન હોય? આપણે આ ભૌતિક શરીરમાં ચેતન આત્મા એક રસ થઈને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યા છીએ કે નહીં? બસ એમ જ ભગવાનના મહામુક્તો ભગવાનની મૂર્તિમાં રહે છે, આપણે દેહમાં એ મૂર્તિમાં એમ જ આપણે દેહ પામ્યા છીએ, એ લોકો મૂર્તિ પામ્યા છે. આપણે જેમ દેહ પામ્યા છીએ એમ તેઓ ભગવાનને પામ્યા છે. આપણને માત્ર દેહનું જ્ઞાન ભાન ને સુખ છે, એમ એને કેવળ ભગવાનની મૂર્તિનું જ્ઞાન ભાન અને સુખ અનુભવાય છે. એટલે કીધું, જૈસે દેહાકાર જીય ભય કરસ હોય, તૈસે તેહી પ્રકાર મૂર્તિ મેં જીય હોય જાત તબ. જ્યારે એ સ્થિતિ થાય છે ત્યારે આવું થઈ જાય છે. તબ નો અર્થ એ કે જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે એ સમાધિનિષ્ઠ ભક્તો આવી રીતે કોઈ અલૌકિક મહારાજની મૂર્તિના સ્વરૂપમાં તરરસ બતર થઈને મહા આનંદમાં એ હોય છે, એની અનુભૂતિ છે. પછી તો હજાર કરોડ અને અનંત સૂર્ય અને ચંદ્રના પ્રકાશના જેવો પ્રકાશ એ ભક્તને દેખાય છે, છતાં તે મૂર્તિને ભક્ત ક્યારેય છોડતો નથી ને પ્રકાશમાં દિલ જોડતો નથી. આવો એ સાકારવાદી ભગવત સ્વરૂપમાં તલ્લીન ભક્ત છે. મૂર્તિના એક જ રોમનો આ બધો પ્રકાશ છે એમ જાણીને, અર્થાત મૂર્તિનો જ મહિમા સમજીને, મૂર્તિની જ એક ટેક રાખીને મૂર્તિમાં જ લાગ્યો રહે છે, પણ મૂર્તિ સિવાય અન્ય કોઈને અધિક જાણે નહીં. ક્યાં બાત! આ રીતે શ્રીહરિએ ધામધૂમથી ભુજમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પછી કચ્છના ગામોમાં ફરી વિચરણ કર્યું. બધે ફરવા નીકળ્યા. માનકુવા, તેરા, કાણા તળાવ આ બધે વિચરણ કર્યું. પછી પાછા ભુજ આવ્યા. શ્રીહરિ સંવત 1859થી આરંભીને 1869 સુધી, એટલે કે 10 વર્ષ સુધી કચ્છમાં વિચરણ કરવા આવતા હતા. દર વર્ષે વર્ષમાં ક્યારેક મહિનો રોકાતા, ક્યારેક 2 મહિના કચ્છમાં ફરતા, ક્યારેક 4, 6, 7, 8 કે 9 મહિના સુધી કચ્છની ધરામાં ભગવાન વિચરતા, દર્શન દેતા. અને કચ્છમાં સુતારો બહુ હતા, એ બધા શિયાળીના ભગત થયા હતા, એમને રાજી કરતા એમને ઘરે ઉતરતા. એટલે ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં હુતારના ગુરુ કહેવાતા, સુતારના ગુરુ સ્વામી સહજાનંદ. સુંદરજીભાઈને ઘરે ભુજમાં ઉતર્યા છે. હુતાશનીના દિવસે શિયાળી સવારી સહિત ભુજ શહેરમાં લોકોને દર્શન દેવા વાજતે ગાજતે નીકળ્યા. ઓ શહેર ભુજમાં આવો અવસર જોઈને ભુજના હરિભક્તોએ રાજમાર્ગો સાફ કરી નાખ્યા, દુકાનો ફૂલોથી શણગારી દીધી, બજારો અને રંગોળીઓ પુરાવી દીધી, અત્રના પાણી છાંટી દીધા. અરે સેવા નહોતો, ભુજવાસી ભક્તોને મહિમા અપરંપાર હતો. હરિજન કો યહી સ્વભાવા, હરિ સેવ વિન એક પલ ન રહાવા. એ હરિભગત નો તો એ સ્વભાવ હોય કે ભગવાનની સેવા વિના એક પળ એને રહેવાય નહીં. હરિ સેવ વિન પલ હિ જાવે, કદાચ ભગવાનની સેવા કર્યા વગર પળ વહી ગઈ ગપ્પામાં કંઈક બીજું કરવામાં, તો અંતર મેં અતિ દાહ હોય આવે, હૃદયમાં અતિશય દાહ થઈ આવે. આને કહેવાય ભગત, હરિ કી સેવ બિન દાહ ન હોવે, હિતનો કાલ તે વ્યર્થ હિ ખોવે, સુખ માત્ર કહાવત જીતનો, હરિ સે અધિક ન સમજત તીતનો. કે ભગવાનની સેવા ન થઈ તે નિમિત્તે જો સંતાપ ન થાય, પશ્ચાતાપ ન થાય, તો તેટલો સમય વ્યર્થ ખોયો છે એમ જાણવું. જે સુખ માત્ર કહેવાય છે તેને ભગવાનથી અધિક સમજવા નહીં, સુખ માત્ર ને ભગવાનથી હાવ ગૌણ સમજવા. ભક્ત જે કાંઈ દેખે કે સાંભળે તેને ભગવાનથી અધિક ન સમજે, અને તેને એવી સમજણ જે છે તે સમજણને સ્વપ્નમાં પણ યાદ રાખે, ભૂલે નહીં, તે બાબતને ભૂલી જવાય નહીં. આવું જો સતત દ્રઢ રહે તો તેને યથાર્થ હરિનું જ્ઞાન થયું કહેવાય. સૌ હરિભક્તોને દર્શન આપતા થતા વાતે ગાતે શ્રી હરિ સુંદરજી ભાઈનો જ્યાં બાગ હતો ભુજમાં ત્યાં પધાર્યા. ગામ આખામ ફરી ત્યાં મંડપ વચ્ચે ફૂલના હિંડોળા ઉપર આવીને બિરાજ્યા અને સંતો ભક્તોની સભા થાય. પછી શ્રી હરિએ સભામાં વાત કરી કે લાભ મનાય તો કામ ઘણું સરળ થઈ જાય, લાભ દેખાય તો. કોઈ પણ કામમાં જો આપણને લાભ મનાય તો એ કામ કરવું કઠણ પડે નહીં. માણસને જેમાં વધારે અને વધારે લાભ દેખાય છે તે કામ કરવું એને જરાય કઠણ પડતું નથી, પણ ઘણું સુગમ લાગે છે. જે કામ કરવું હોય તેમાં જો લાભ ન મનાય, કાંઈ ફાયદો ન દેખાય કમાણી, તો તે કામ ક્યારેય એનથી થાય નહીં. તે કામ સુગમ હોવા છતાં પણ એને ભારે કઠણ લાગે. જે આપણા હરિભક્તો છે તે જો મોક્ષમાં લાભ માને, ભગવાનમાં લાભ માને, તો તેને સત્સંગ હાવ હેલો લાગે. પણ બીજાને તો સત્સંગ ઘણો વિકટ લાગે છે. પછી શ્રીહરિ રંગ ગુલાલથી સંતો ભક્તો સાથે હોળીની રમતરીમાં હે રંગમાં રસબસ થયેલા શ્રીહરિએ સંતો ભક્તો સાથે સરોવરમાં જઈને પછી સ્નાન કર્યું, જળક્રીડા કરી. શ્રીહરિ સ્નાન કરી ઉતારે આવ્યા ત્યાં રંગ મંડપમાં ફૂલથી શણગારેલા હિંડાળો ઉપર આવીને બિરાજમાન થયા. તે સમયે સૌ હરિભક્તો ફગવા અને હારડા લાવ્યા. તે પ્રસંગે ગ્રંથકાર શ્રીહરિની ભક્તવત્સલતા વર્ણવે છે. શું વર્ણવે છે કે સાકરના હારડા લાવી લાવીને બધા હરિભક્તો મહારાજને પહેરાવતા હતા. તે હારડા બશેર બશેર વજનના હતા, કિલો કિલોના. હરિભક્તોને પ્રેમ વધે એને હારું લાગે એટલા માટે શ્રી હરિએ હાકરના હારને છાતી ઉપર ધારણ કરી રાખતા, એમ નામ વજન મહારાજ હૈયા માથે ઉપાડી રાખતા. જે કોઈ પણ રીતે ભક્તોના ચિત્તમાં મૂર્તિ ચોટે, સ્થિર થાય, યત થાય, ચિત્તમાં મૂર્તિ સિવાય બીજો કોઈ પાસ લાગે નહીં, બીજો પાસ હોય એનો નાશ થઈ જાય, એ જ શ્રીહરિનો સિદ્ધાંત છે. એન કેન પ્રકારે પણ હવનું ભલું કરવું, હવને પોતાના જીવાત્મામાં પોતાના દર્શન કરાવીને એનું કલ્યાણ કરવું, અને એને માટે સર્વ લીલા ક્રિયા શ્રીહરિ કરતા. શ્રીહરિના આવા ચોક્કસ આશયને જે જાણતા ન હોય તેઓને શ્રીહરિના ચરિત્રોને દેખીને મોહ પેદા થાય. કેટલા બધા હાર પહેરીને હું આ બધો દેખાડો કરે. જ્યાં સુધી ચિત્તમાં આવો મોહ રહે ત્યાં સુધી જાણવું કે સત્સંગ કરવામાં કાંઈક કસર રહી ગઈ છે. પછી શ્રીહરિએ ઊભા થઈ સૌ સંતો ભક્તોને ખોબલે ખોબલે ફગવા આપ્યા. હરિભક્ત મોટેરી બાઈઓ દ્વારા બાઈઓમાં ફગવા વેચાવ્યા. સત્સંગની બધી બાઈઓ ધર્મ દ્રઢ કરવામાં જ મોટો લાભ માનતી. શ્રીહરિએ જેને જે રીતે નિયમ પાળવાના કહ્યા હોય, પથા કઈ હોય, નક્કી કરી દીધી હોય એ પ્રમાણે જ બધા રહેતા હતા. તેથી ગ્રંથકાર અહીં લખે છે કે રોગને પૂરો તપાસીને ઔષધ આપવામાં આવે તો આરોગ્ય પ્રાપ્ત થાય. પછી ત્યાં રોગ ક્યાંથી રહે? હે ભાઈ, જેને રોગ અસાધ્ય કક્ષાએ પહોંચ્યો હોય અને મૃત્યુ થાય તો તેનો કોઈ ઉપાય મળે નહીં. અસાધ્ય રોગનું લક્ષણ તો એ છે કે જે મિત્રને શત્રુના રૂપમાં દેખે અને શત્રુને પરમ મિત્ર રૂપમાં દેખે, બસ આને અસાધ્ય રોગ થયો કહેવાય. ખરાબ મિત્રને ક્યારેય સાચા મિત્રના રૂપમાં જોહે નહીં, અર્થાત અસત્યને સત્ય માને, સત્યને અસત્ય માને, આના જેવો કોઈ રોગી નહીં. સત્સંગ કરતા જેને અભાવરૂપી રોગ થાય, અભાવ અવગુણ આવી જાય એવો રોગ થાય તેની ભૂલ કહેવાય. તેણે અપરાધ કર્યો હોય છતાં તે પ્રાયચિત કરે નહીં, એ જ ખરો રોગી કહેવાય. આ બહુ મોટું ભૂલ્યો. દેહનો રોગ તે ખરેખર રોગ નથી, કારણ કે દેહ તો પરાધીન ગણાય છે, પણ અભાવ લે એ જ મોટા મોટો રોગ છે. રોગ જ્યારે તે અપરાધી, અહીં અપરાધીને રોગી કીધો, જ્યારે એ અપરાધી અને કે રોગી બધા જ હરિભક્તોનો દાસ થઈને રહે અને તે પોતાના મનની બધી જ માન્યતાઓને તજી દે, ટોટલી માન્યતાઓનો બીબાઓનો ત્યાગ કરે અને એવો જ અભ્યાસ ચાલુ રાખે અને સત્સંગની સમજણ બધી સવળી જ ગ્રહણ કરે અને પોતાની સમજણ અને પોતાનું મનનું ધાર્યું છોડી દે, ત્યારે તેના બધા જ અપરાધને આ હુતાઈ પ્રભુ માફ કરે છે. જેટલું પોતાનું ધાર્યું કરવાનો આગ્રહ રહે તેટલું જીવન બેસુરું થઈ જાય છે, બતાલું કઢંગું રહે છે. કેવી સરસ વાત છે. પોતાની બધી માન્યતા તજી દે, આ રોગી બધા હરિભગતનો દાસ થઈને રહે, ભારે છો, આ ન થાય, આ ન થાય, બધું થાય પણ આ ન થાય. ફગવા વેચ્યા બાદ શ્રીહરિ થાળ જમ્યા. પછી શ્રીહરિ રૂમાલથી કશીને કમર બાંધી અને સંતોને પીરસવા પધાર્યા. શ્રીહરિ નો રાજીપો જોઈને સંતો હરખ ફેર જમવા લાગ્યા. સંતો મૂર્તિને દેખીને શરીરનું ભાન ભૂલી જતા. ક્યાં બાત, આને પ્રેમ કહેવાય. એક એક સંતના અંતર આત્મામાં અનંત મુક્તો આવીને જમવા લાગ્યા. સૌ સંતો હરિભક્તોને શ્રીહરિ ઉપર અપાર મહિમાપૂર્ણ ભક્તિભાવ હતો, તેથી લગાર પણ સંશય કરતા નહીં. ગમે એટલું સાધુ ખાય તો એવું સમજે કે આમાં ભગવાન જમે છે, કાં બીજા મુક્ત ઘૂસી ગયા છે. કોઈને કાંઈ મનમાં નહીં કહો કેટલું બધું ખાય, આવો સંકલ્પ ન થાય. એવું બધા એવું સમજતા, આ સંતો જમતા જ નથી. આને જ્ઞાન એ હતું, આપણને હોય ન હોય ભગવાન જાણે. કોઈને સંશય નહીં, જેનો જેવો નીચે હોય તે કામ પડે ત્યારે દેખાય આવે છે. ડબલિંગ હરિભક્તોના નીચેની કસોટી વિપત્તિમાં જ થાય છે. તેને ગ્રંથકાર આ રીતે વર્ણવે છે કે હરિભક્તને કોઈ મોટી જ્યારે આપત્તિ આવી પડે અથવા જે સંપત્તિ હોય એનો નાશ થઈ જાય ત્યારે તે કસોટીમાં તેના નિશ્ચયની ખબર પડી જાય કે ભાઈને કેટલું તળિયું છે. સત્સંગ રાખતા ભક્તો જેટલું કષ્ટ સહન કરે, જેટલું કષ્ટ સહન કરે તેનાથી કરોડ ગણું વધારે સુખ ભગવાન પ્રસન્ન થઈને તેને પછી આપે છે. એ બંધાયેલા છે અને તે પછી તેને કોઈ પણ વિઘ્ન કરી શકતું નથી. ભાઈ ભાઈ પણ એકવાર કષ્ટ સહન કરવું પડે. જેટલું જેમાં સુખ છે તેટલું તેમાં દુઃખ રહ્યું જ છે. આ જગતમાં જ્યાં જ્યાં સ્ત્રી ધન બીજું ત્રીજું તમે જે કાંઈ વાલું રાખ્યું ને મોહ કર્યો, મોહ અને સુખ માનીને પડ્યા. પણ અહીંયા એમ કહે છે કે જેટલું જેમાં માઇક સુખ છે તેટલું તેમાં દુઃખ રહ્યું જ છે. આ જગતમાં ક્યારેય દુઃખ વિનાનું સુખ પમાતું નથી. અહીં પ્યોર સુખ શેમાંય નથી, દુઃખ ભેળું જ સુખ મળે. તેને હરિવિમુખ જીવ જાણતો નથી. હરિવિમુખને આવી બધી ગતાગમ ન હોય. આવી રીતે શ્રીહરિ ભુજમાં વારંવાર આવી સંતો ભક્તોને અપાર વાતો કરતા, સુખ આપતા, આનંદ કરતા, લીલા કરતા, ઉત્સવ કરતા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે દસમું પુર સંપૂર્ણ થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.